समय सार भगवान कुमकुंद आचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां गाथा 297 मोक्ष अधिकारनी एनो स्वाध्याय आपणे करी रह्या छीए। मोक्ष अधिकारमां 294 गाथा पछीथी आ 297 गाथा छे તે પણ મહત્વની છે। ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજીસામીએ આપેલ પ્રવચનના મહદ અંશ આપણે કર્યા છે, ટીકા ઉપરના પ્રવચનના અંશ આપણે કર્યા છે અને હવે શેષ અંશ જે બાકી રહ્યા છે ભાવાર્થમાંથી તે આજે આપણે લઈએ છીએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 436 એમાં છેલ્લે એ વાત આવી કે ધ્રુવ તો કુટસ્થ અપરિણામી છે, કુટસ્થ છે, અપરિણામી છે, અપ્રિય છે। દ્રવ્ય અને ગુણ બંને ત્રિકાળ ધ્રુવ છે, દ્રવ્ય અને ગુણ બંને ત્રિકાળ ધ્રુવ છે, માટે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એમ સટકારક રૂપ પરિણમન ધ્રુવમાં નથી। ગુણ પણ એ ભલે એ રહ્યા પણ એ પરિણમન ધ્રુવમાં નથી। પર્યાયનું સટકારક રૂપ પરિણમન થાય છે અને એ પર્યાયનું પરિણમન પર્યાયમાં છે, એટલે સટકારક પર્યાયના એની અહીંયા વાત કરવામાં આવી। પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનું સંપ્રદાન પર્યાય, પર્યાયનું ઉપાદાન પર્યાય અને પર્યાયનું અધિકરણ પર્યાય એમ પર્યાય સ્વતંત્ર છે, એના સટકારક એના પોતાના છે। ગુરુદેવે આ વાતની અહીંયા સ્પષ્ટતા કરી કે એ જે છે તે બધું પર્યાયનું છે। હવે આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે વિતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે જે રીતે વસ્તુ છે તે રીતે ન માનતા એને જે વિપરીત માને છે તે વસ્તુને આળ આપે છે। આળ આપવું આપણે કહીએ છીએ ને કે કોઈક ખોટી રીતે એની ઉપર ઉપચાર કરીને કહેવામાં આવે તો એને આળ આપવું એમ કહેવામાં આવે છે। આપણે સમાજમાં વ્યવહારમાં પણ ઘણી વખત કોઈકની ઉપર કોઈક દોષારોપણ આપણે કરીએ છીએ જે નથી એનું એને આળ આપીએ છીએ એમ કહેવામાં આવે, આળ ચડાવ્યું એમ કહેવામાં આવે છે। ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે વિતરાગ સર્વજ્ઞદેવની વાણીમાંથી જે આ પરમ સત્ય બહાર આવ્યું છે એ પ્રમાણે જે રીતે વસ્તુ છે તે રીતે વસ્તુના સ્વરૂપને ન માનતા એને જે વિપરીત માને છે તે વસ્તુને આળ આપે છે। જેમ કે આત્મા રાગથી જણાય, ભેદથી અભેદ જણાય, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય ઇત્યાદિ માને તે વસ્તુને આળ આપે છે। સતનું સત્વ જે રીતે છે તે રીતે ન માને તે સતને આળ આપે છે। આત્મા અનંત શક્તિઓનો પિંડ, સચ્ચિદાનંદ પ્રભુ, ચૈતન્ય સ્વભાવનો સાગર, અંદર પૂરણ પદાર્થ છે, છતાં એને એવો પૂરણ ન સમજે અને એને અપૂર્ણ અને રાગ વાળો કોઈ માને તો તે સ્વરૂપને જેમ છે તેમ ન માનતા તે પોતાને આળ આપે છે. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, અનંત શક્તિઓનો પિંડ સચ્ચિદાનંદ પ્રભુ છે. એવા આત્માને એવો ન માનતા અધૂરો માનવો અથવા તો રાગવાળો માનવો એ તો સ્વરૂપને આળ આપ્યું એમ કહેવાય. અને આમ વસ્તુને એટલે પોતાને આળ આપતા, પોતાને આવી રીતે આળ આપતા એની એવી ગુંડી દશા થઈ જશે કે તે નિગોદમાં ચાલ્યો જશે. કેમ કે આળ આપે છે ને પછી એ મિથ્યાત્વને કારણે એને ભવના ભ્રમણ થાય છે ને પછી પાછો એવા જ સંયોગો અને એવા જ શરીર પામે છે એટલે ફરી પાછો એ જ કામ કરે છે. એમ આળ આપતા 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 છેવટે પાછો નિગોદમાં ચાલ્યો જશે, જ્યાં પછી એને બીજા જીવ એ જીવ તરીકે પણ માનવા સંમત નહીં થાય. નિગોદમાં ચાલ્યો જશે જ્યાં બીજા આ જીવ છે એમ માનવા પણ સંમત નહીં થાય. શું વાત કરી દીધી ગુરુદેવે, બહુ સરસ વાત કરી દીધી, આંખમાં આંસુ આવી જાય એવી વાત કરી દીધી. અરે ભાઈ, તું તારા સ્વરૂપને જેવું છે તેવું સમજતો નથી, એને અધૂરું કે અલ્પ માને કે એને રાગવાળું માને તો એ તારા સ્વરૂપને તું આળ આપે છે. અને એમ આળ આપતા 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 તારી એવી ભૂંડી દશા થઈ જશે કે તું નિગોદમાં ચાલ્યો જઈશ, કે જ્યાં બીજા જીવો તને જીવ તરીકે માનવાય પણ તૈયાર નહીં થાય, આ જીવ છે એમ માનવા પણ સંમત નહીં થાય. વાત તો એમ જ છે ને પ્રભુ, આ કંદમૂળની અંદર નિગોદના જીવો છે એને ક્યાં આ લોકો માને છે? કેટલા લોકો માને છે કે કંદમૂળમાં આ રીતે એક સોયની અણી ઉપર જેટલું કંદમૂળ રહ્યું છે એની અંદર એટલા શરીરમાં અસંખ્ય જીવો છે એવું કેટલા લોકો માને છે? કોઈ માનવાય તૈયાર નથી કે એમાં આટલા અસંખ્ય જીવો છે. નિગોદની આવી દશા છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તું તારા સ્વરૂપને માનતો નથી ને તો પછી તારી દશા એવી થશે કે તને કોઈ નહીં માને, તું જીવ છે એમ તને કોઈ નહીં માને, એવી ભૂંડી દશા થશે. વસ્તુને આળ દેવાના અપરાધની સજા બહુ આકરી છે ભાઈ. પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ જેવું છે તેવું નહીં માનવું અને એને રાગ રૂપે માનવું, એને પર્યાય રૂપે માનવું, એને ગતિ રૂપે માનવું, મનુષ્યની ગતિ છે તો પોતાને મનુષ્ય માનવું, જે પર્યાય છે એમાં સ્ત્રી કે પુરુષની તો એ પ્રમાણે માનવું, આ બધું તને શોભા દેતું નથી ભાઈ. તું ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ચૈતન્ય સ્વભાવનો સાગર છો અને પૂર્ણ છો, પૂર્ણ પદાર્થ છો, અને એવા પૂર્ણ પદાર્થનું તને મહાત્મ ના આવે એવું, તને તારું મહાત્મ ના આવે, તને તારો એવો સ્વીકાર નહીં થાય તો તું એવા પૂર્ણ પદાર્થને રાગવાળું માનીને, એવું ગતિવાળું માનીને, એવું પર્યાયવાળું માનીને, એવું અશુદ્ધને વિપરીત માનીને તેને તું આળ આપી રહ્યો છે. અને એમ આળ આપતા 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 પછી તારી એવી દશા થશે કે તું ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ, નિત્ય નિગોદમાંથી નીકળ્યો અને પછી આ ત્રસનો કાળ, 2000 સાગરોપમનો કાળ, એની અંદર પોતાના સ્વરૂપને સમજ્યો નહીં, સમ્યક દર્શન પ્રગટ કર્યું નહીં, તો પછી પાછો ફરીથી નિગોદમાં ચાલ્યો જઈશ, ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ, કે જ્યાં તને કોઈ જીવ તરીકે પણ સ્વીકારતું નહીં હોય, આ જીવ છે એમ માનવા પણ સંમત ન થાય. અને આપણે એમ જ કરી રહ્યા છીએ ને, આપણે ક્યાં નિગોદના જીવોને કેટલા લોકો માને છે કે આ જીવ છે, આમાં આ જીવ છે. વાણિયાને ઘેરે જન્મ્યા પોતાની જાતને જૈન કેવડાવે અને આ કંદમૂળ ખાતા હોય. ગુરુદેવ કરુણા કરીને આવી વાત કરે છે, બહુ સરસ વાત મૂકી દીધી. અહીંયા ગાથાની વાત કરતા કરતા ગુરુદેવે બહુ મહત્વની વાત મૂકી. આ રજતસિંહ ભાઈ, આ સમય સાર તો સર્વજ્ઞ ભગવાનની ઓમ ધ્વનિનો સાર છે. કુમકુંદાચાર્ય ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા, સિમંદર પ્રભુની વાણી સાંભળી અને ત્યાં શ્રુત કેવડી સાથે વિચાર વિમર્શ કરી અને પછી અહીંયા આવીને એમણે આ શાસ્ત્રોની રચના કરી. આ સમયસાર અશરીરી થવાનું શાસ્ત્ર છે. બનારસીદાસ બનારસી વિલાસમાં કહે છે કે મુખ ઓમકાર દુની સુની અર્થ ગણધર વિચારે રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. ભગવાન મુકેથી બોલે છે એમ કહ્યું છે, એ તો લૌકિક શૈલી છે ને, એટલે લોકશૈલીની ભાષા છે એટલે એમ કહ્યું છે. ખરેખર તો ભગવાનના શરીરમાંથી ઓમકાર ધ્વનિ નીકળે છે અને આનો ખુલાસો 85 ટીકામાં છે. ખરેખર તો ભગવાને ઓઠ હાલ્યા વિના અંદરમાં સર્વ પ્રદેશોથી ભગવાનના ઓઠ હાલે નહીં અને છતાં પણ એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ નીકળે છે. વસ્તુની સ્થિતિ કાંઈ ભગવાને કરી નથી, એ તો જેવી છે તેવી એમણે જાણી છે. આ જગતના પદાર્થો, 6 જ પ્રકારના દ્રવ્યો, એ બધાના પરિણમન, આ બધું ભગવાન જાણે છે. સર્વજ્ઞ છે તો બધું જાણે છે. એમણે કાંઈ કર્યું નથી, એ કાંઈ નિયમન કરતા નથી, પણ એ જાણે છે. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે અને એવું જ એમની વાણીમાં આવે છે. જેમ આત્માનો સ્વભાવ સ્વપરને જાણવાનો છે તેમ વાણીનો સ્વભાવ સ્વપરને કહેવાનો છે. તો સ્વપરની વાર્તા, વસ્તુની સ્થિતિ જેમ છે તેમ ભગવાનની વાણીમાં આવી છે અને તે આ સમયસારમાં કુમકુંદાચાર્ય ભગવાને કહી છે. અહીંયા આ ગાથામાં કહે છે કે ગ્રહણ કરું છું. ગ્રહણ કરું છું એટલે ચેતું છું, એટલે જ્ઞાન કરું છું. કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. આત્માને ગ્રહણ કરું છું એમ કહ્યું એનો અર્થ એ થાય છે કે હું ચેતું છું, હું જ્ઞાન કરું છું અને એ ચેતવું એ જ એક આત્માની ક્રિયા છે. એટલે ગ્રહણ કરું છું એમાં હું ચેતું છું એમ અર્થ નીકળે છે. આત્મા માત્ર જ્ઞાન કરે છે, આત્માની એ જ એક ક્રિયા છે, માટે હું ચેતું જ છું. અહીંયા 437માં પાના ઉપર 3જા પેરેગ્રાફમાં કહે છે કે ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનાર માંથી, ચેતનારમાં જ, ચેતનારને જ ચેતું છું. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે ચેતનારો તે કરતા અને ચેતું છું તે કર્મ. હું ચેતનારો મને જ ચેતું છું, હું જાણનારને જ જાણું છું. એટલે કે રાગને જાણું છું એમ નહીં, હું મને જ જાણું છું. હું ચેતનારો મને જ ચેતું છું, મને જ જાણું છું, રાગને જાણું છું એમ નહીં. રાગ સંબંધી જે જ્ઞાન છે તે સ્વતંત્ર મારું છે અને હું મને જ જાણું છું, રાગને નહીં. અને આ વાત ઉપર ઘણો વિસ્તાર હું જાણું છું એ વાત ઉપર જાણનારો જણાય છે એમ કરી અને ઘણો વિસ્તાર થયો. અહીંયા કહે છે કે ભાઈ સૂક્ષ્મ વાત છે. 12મી ગાથામાં જે કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આવ્યું ને, તો અહીંયા તો એમ કહે છે કે હું મારા જ્ઞાનને જ જાણું છું. હું કરતા, હું કર્મ, હું કરણ ઇત્યાદિ આ 6 કારકોના ભેદ તો સમજવા માટે સદ્ભુત વ્યવહારથી કયા છે. નિશ્ચયથી તો એ ભેદ કાંઈ વસ્તુ જ નથી, એ કાંઈ છે જ નહીં. એટલે એ ભેદ પણ નહીં, અભેદ હું ભગવાન આત્મા હું મને જ જાણું છું. એટલે પછી આગળ એ વાત લીધી ને કે અથવા દ્રવ્ય દ્રષ્ટિએ તો 6 કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ છું. આ પ્રમાણે જ્ઞાન વડે, પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાંત પોતાને ચેતનાર તરીકે અનુભવવો. વસ્તુ જે સામાન્ય 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 ચિહ્ન માત્ર એકરૂપ ધ્રુવ દ્રવ્ય, એની દ્રષ્ટિએ જોઈએ તો છ કારકોના ભેદ વસ્તુમાં નથી. આત્મામાં એવા છ કારકોના ભેદ નથી. હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ છું. ટીકામાં સર્વ વિશુદ્ધ ચિહ્ન માત્ર ભાવ છું એમ લીધું હતું. એ તો એક જ વાત છે. અંતર્મુખ જ્ઞાનની દશા એમ જાણે અનુભવે છે કે હું શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ છું. ખંડ ખંડ ભેદ તે હું નહીં, હું અખંડ અભેદ ચૈતન્ય માત્ર ભાવ છું, શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ છું. એટલે એમાં આ વિકલ્પની વાત નહીં, હું જ્ઞાયક છું કે ચૈતન્ય માત્ર ભાવ છું એમ વિકલ્પ નહીં, વિકલ્પની વાત નહીં. આ તો સ્વાનુભવ પ્રત્યક્ષની વાત છે. એટલે હું પર્યાય પણ નહીં, હું ચૈતન્ય માત્ર ભાવ છું એવી સ્વાનુભવ પ્રત્યક્ષની વાત છે. પણ જ્યારે શબ્દમાં લેવામાં આવે ત્યારે આપણને એમ લાગે કે આ વિકલ્પ છે, પણ ત્યાં અનુભવના કાળે કોઈ વિકલ્પ હોતો નથી. અહીંયા કહે છે, આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને અનુભવવો, અર્થાત પોતાને ચેતનાર તરીકે અનુભવવો, પોતે ચેતનાર છે, પોતે જ્ઞાન કરનાર છે એમ પોતાને અનુભવવો. ગુરુદેવ કહે છે કે ભાઈ આ કઈ વાદ વિવાદથી પતે એમ નથી. આને માટે તો અંદરમાં ખૂબ હોશ જોઈએ, ઉત્સાહ જોઈએ, ધીરજ જોઈએ અને એવો પુરુષાર્થ જોઈએ. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજીને એનો પહેલા વિકલ્પાત્મક સ્વીકાર થવો જોઈએ અને પછી એની તર્ક દ્વારા બરાબર દ્રઢતા કરવી, બરાબર સ્વીકાર કરવો, ધારણા જ્ઞાન સુધી લઈ જવું અને પછી પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને સ્વીકાર કરવો. એટલે કે અનુભવ દ્વારા એવી શ્રદ્ધા થવી, એનું નામ ધર્મ છે, એનું નામ સમ્યક દર્શન છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. તો આ ગાથાનો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો અને સાથે સાથે બીજી કેટલીક મહત્વની વાત પણ આપણને ગુરુદેવે આ ગાથા દ્વારા સમજાવી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 182. વિત્વા સર્વમપિ સ્વલક્ષણ બતાપેતુ હિ યત શક્યતે ચિન મુદ્રા અંકિત નિર્વિભાગ મહિમા શુદ્ધસ્ય એવા રમ્યમ હમ વિદ્યંતે યદિ કારકાણિ યદિ વા ધર્મા ગુણા વા યદિ ચિંતા ન વિદાસ્તિ કાચન વિભવ ભાવૈ વિશુદ્ધે ચિતિ. કળશ 182 ના અર્થમાં કહે છે કે જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને યત ભેતુ હિ શક્યતે સર્વમ અપિ સ્વલક્ષણ બલાત્ વિત્વા. જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને જેનો ચિન્હ મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે, અર્થાંત ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગ રહિત જેનો મહિમા છે, ચિન્હ મુદ્રા અંકિત નિર્વિભાગ મહિમા શુદ્ધ ચિદ એવ અહમ અશ્મિ એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું, જેનો ચિન્હ મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે, અર્થાંત ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગ રહિત જેનો મહિમા છે, એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. ભેદ રહિત અને ચૈતન્ય ચિહ્ન સહિત વિભાગ રહિત એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. જો કારકોના અથવા ધર્મોના અથવા ગુણોના ભેદો પડે તો ભલે પડો. યદિ કારકાણી વા યદિ ધર્માઃ વા યદિ ગુણાઃ વિદ્યંતે વિદ્યંતામ. પરંતુ વિભુ એવા શુદ્ધ સમસ્ત વિભાવોથી રહિત ચૈતન્ય ભાવમાં તો કોઈ ભેદ નથી. વિભવ વિશુદ્ધે ચિતિ ભાવે કાચન વિદાન અસ્તિ. આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે. શું વાત કરી? અભેદ અખંડ આત્મ સ્વરૂપની વાત કરી અને એમ એ આત્માને ગ્રહાય છે. કહે છે કે જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને શું ભેદવું છે? ભેદવું શું છે? જે પર છે, અગાઉની ગાથામાં એ વાત આવી ગઈ ને કે જે રાગ દ્વેષના વિકારી ભાવ છે, જે બંધના કારણ છે, એને ભેદીને એટલે કે એને સ્વથી જુદા પાડીને. કેવી રીતે સ્વથી જુદા પાડીને? તો કે સ્વલક્ષણના બળથી. સ્વલક્ષણ શું છે? આત્માનું લક્ષણ શું છે? ચેતન એવું આત્માનું લક્ષણ. એના દ્વારા એને જુદા પાડીને, એટલે જે કાંઈ ભેદી શકાય, એટલે જે કાંઈ સ્વથી ભિન્ન જુદું છે એને જુદું પાડીને, પ્રજ્ઞા છીણી દ્વારા, જ્ઞાન દ્વારા એને ભેદીને, એટલે જુદું પાડીને, અને એમ કરવામાં સ્વના લક્ષણ ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે એ સ્વ એવા એના લક્ષણ દ્વારા એને જુદું પડાય છે. અને આગળ કહે છે કે જેનો ચિન્હ મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે. ચિન્હ મુદ્રા એટલે જ્ઞાનની મુદ્રા થી અંકિત, આપણે એની ઉપર મોહર મારીએ છીએ ને, કોઈ વસ્તુ હોય તેની પર અમુકની મોહર મારીએ છીએ ને, એવું અહીંયા જ્ઞાન રૂપી મુદ્રાની મોહર મારવામાં આવી છે. જેનો ચિન્હ મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે. અને એનો મહિમા કેવો છે? નિર્વિભાગ મહિમા છે, વિભાગ રહિત જેનો મહિમા છે, એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. પછી એમાં જો કારકોના અથવા ધર્મોના અથવા ગુણોના ભેદો પડે તો ભલે પડો, પણ હું તો શુદ્ધ ચૈતન્ય જ છું. નિર્વિભાગ મહિમા છે જેનો, એવો હું શુદ્ધ ચૈતન્ય છું. અને એવા ભેદો પડે તો ભલે પડો, પરંતુ વિભુ એવા શુદ્ધ સમસ્ત વિભાવોથી રહિત ચૈતન્ય ભાવમાં તો કોઈ ભેદ નથી. વિભુનો અર્થ કર્યો છે દ્રઢ, અચળ, નિત્ય, સમર્થ, સર્વગુણ પર્યાયોમાં વ્યાપક એવા શુદ્ધ ચૈતન્ય ભાવમાં તો કોઈ ભેદ નથી. એવા ભગવાન આત્મામાં તો કોઈ ભેદ નથી. એ તો અભેદ અખંડ તત્વ છે. અને એમ અભેદને ગ્રહવામાં આવે છે, એ જ્ઞાન વડે એમ અભેદને ગ્રહાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, એટલે એમને છેદીને, એમને ભેદીને, એનાથી જુદા પડીને પોતાના સ્વલક્ષણ દ્વારા એનાથી જુદા પડવાનું છે. પોતે ભગવાન આત્મા એનું લક્ષણ જ્યારે જાણે છે પોતાનું ચૈતન્ય લક્ષણ, ત્યારે બીજા જે ચૈતન્ય નથી એવા સઘળા ભાવ, સમગ્ર ભાવો, એ વિભાવો, એ પરભાવો મારાથી ભિન્ન છે એમ એને જ્ઞાન દ્વારા, એને એમ જ્ઞાન દ્વારા બધું જુદું પડી જાય છે. એમ ભેદ જ્ઞાન દ્વારા એ પોતે બધાથી જુદો છે એમ અનુભવ કરે છે. કહે છે કે જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ રૂપ કારકો એટલે એવા કારક ભેદો સત્વ અસત્વ નિત્યત્વ અનિત્યત્વ એકત્વ અનેકત્વ આદિ ધર્મ ભેદો, આપણે ગુણ અને ધર્મ કહીએ છીએ ને, ગુણ ધર્મ, તો અહીંયા આ બધા ધર્મ લીધા છે, સત્વ અસત્વ નિત્યત્વ અનિત્યત્વ એકત્વ અનેકત્વ આદિ ધર્મ ભેદો, અને જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણ ભેદો. જો કથંચિત હોય તો ભલે હો, કોઈ અપેક્ષાથી એવા ભેદ હોય તો ભલે હો, ખરેખર તો એ ભેદ છે નહીં, માત્ર સમજવા માટે આપણે ભેદ પાડી અને એને સમજીએ છીએ. ખરેખર આત્મામાં એવા કોઈ ભેદ છે જ નહીં. એટલે કહે છે કે કથંચિત એવા ભેદ હો તો ભલે હો, કોઈ અપેક્ષાથી, કથંચિત એટલે કોઈ અપેક્ષાથી એવા ભેદ હો તો ભલે હો, પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. આમ શુદ્ધ નહીંથી અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવું, અભેદને ગ્રહણ કરવું. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચન ના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાનો નંબર 438, કળશ 182, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે જો જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, શું કહે છે કે જો અહીં વિકારની વાત નથી, કેમ કે એ તો આત્માનો ભેદ જ નથી, વિકારની તો વાત જ નથી, એ તો આત્માથી જુદો જ છે. એટલે એ તો આત્માના જે ભેદ, આપણે જે ગુણ ગુણીનો ભેદ કે ગુણ ધર્મો વગેરે જે ભેદ વાત કરીએ કે ગુણને પર્યાય એવા જે ભેદ પાડીએ, એમાં એ તો આવતું જ નથી, વિકારની તો વાત જ નથી. તો ગુરુદેવની દ્રષ્ટિ જુઓ, ગુરુદેવ આની આ વસ્તુને કેવી રીતે લે છે, ગુરુદેવ આ કળશને સમજાવે છે તો કેટલી સરસ રીતે આ વાત કીધી. આ ભેદની આપણે વાત કરીએ એ તો પછી આવશે, પણ અહીંયા પહેલા શું લીધું કે વિકારની તો કે વાત જ નથી. જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને જ્યારે વાત કરી ત્યારે બીજા બધાને અન્યને જુદા પાડીને એમ આપણે વાત તો સમજ્યા, પણ અહીંયા તો કહેવું છે આગળ વાત તો ભેદની કરવી છે અને એમાં વિકાર તો ખરેખર એ આવતોય નથી. એટલે કહે છે કે જો અહીં વિકારની વાત નથી, કેમ કે એ તો આત્માનો ભેદ જ નથી, પરંતુ ચૈતન્ય સ્વરૂપી એક જ્ઞાયક ભાવ પ્રભુ આત્મામાં ગુણ ભેદ આદિ જેટલા ભેદ પડે છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને. ગુરુદેવના અર્થ જુઓ કેવા સુંદર અર્થ કર્યા છે. પેલું તો બધું એને જુદું પાડી દીધું છે એ તો બરાબર, અહીંયા તો એવા ભેદ પણ નહીં એમ કહેવું છે. બધાથી જુદો ભગવાન આત્મા એવું ભેદ જ્ઞાન, અને એમાં ભેદ જ્ઞાનમાં આ ભેદ જ્ઞાનની અહીંયા તો વાત લેવી છે, સૂક્ષ્મ ભેદ જ્ઞાનની વાત લેવી છે કે આવા ભેદરૂપ આત્માનું સ્વરૂપ જ નથી. ચૈતન્ય સ્વરૂપી એક જ્ઞાયક ભાવ પ્રભુ આત્મામાં ગુણ ભેદ નથી, અને બીજા જે કોઈ ભેદ પડે છે તે પણ ભેદ નથી. એટલે એવા સ્વલક્ષણના બળથી પોતે અખંડ છે, અભેદ છે, એવું લક્ષણ જેનો ચિન્હ મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે, એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. ચિન્હ મુદ્રા, જ્ઞાન અને દર્શન એ આત્માની મુદ્રા એટલે કે મોહર છે, આત્માની એ છાપ છે, અને વળી તે એટલે કે આત્મા એક અભેદ જેનો ચૈતન્ય રસ છે, એવો નિર્વિભાગ અભેદ મહિમાયુક્ત છે. ધર્મી જીવ પોતાને એમ અનુભવે છે, કેવો અનુભવે છે, અભેદ એક ચૈતન્ય જ હું છું, આ ખંડ ખંડ ભેદો તે હું નહીં એમ અહીંયા કહેવું છે. શુભ ભાવ તો હું નહીં, આ શરીર આદિ એ તો હું નહીં, આ વિકલ્પો તો હું નહીં, પરંતુ આ ભેદ પણ હું નહીં, મારામાં કોઈ ભેદ નથી, ગુણ ગુણીનો ભેદ પણ હું નહીં, ગુણ ધર્મો એ ભેદ પણ હું નહીં એમ ધર્મી પોતાને અનુભવે છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દર્શનનું ધ્યેય એવા ચિન્હ માત્ર શુદ્ધ આત્મામાં કર્તા કર્મ આદિ કોઈ ભેદ નથી. ભગવાન આત્મામાં આ જે સટકારકોની વાત કરી તો એવા કોઈ ભેદ છે જ નહીં, એ બધા પર્યાયમાં છે. પર્યાયના સટકારકો છે એમ વાત કરવામાં આવી. હવે એક સમયની પર્યાય એ પર્યાયનું સામર્થ્ય બતાવવું છે, અને પર્યાય ઉત્પન્ન થાય છે તો એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, એ બીજા દ્વારા ઉત્પન્ન થતી નથી, એને બીજાની કોઈની જરૂર નથી, બીજાની અપેક્ષા નથી, એ દર્શાવવા માટે આખી વાત ત્યાં એ પર્યાયના સટકારકની કહેવામાં આવી. પણ અહીંયા તો એવું કહેવું છે કે ભગવાન આત્માને તો કોઈ ભેદ જ નથી, એટલે એની અંદર કર્તા કર્મ આદિ એ કોઈ કારકોની વાત જ નથી, એવા ભેદ છે જ નહીં. એ પ્રમાણે નિત્ય અનિત્ય એક અનેક આદિ અપેક્ષિત ધર્મોના ભેદ પણ શુદ્ધ વસ્તુમાં નથી, એ અનેક પ્રકારના એ ધર્મો અને એને અપેક્ષિત કર્મોના ભેદ કયા, કેમ કે એક અપેક્ષાએ એક પણ છે અને બીજી અપેક્ષાએ અનેક પણ છે, આવા ધર્મો જે કહેવામાં આવે છે તો કે એવા ધર્મોના ભેદ પણ શુદ્ધ આત્મતત્વમાં નથી. તેવી રીતે જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણોના ભેદ વિભુ એવા શુદ્ધ અચલ ચૈતન્ય ભાવમાં નથી, ગુણના ભેદ પણ એમાં નથી. એક નિત્ય ત્રિકાળી શાશ્વત અખંડ એક રૂપ ધ્રુવ સામાન્ય સામાન્ય એવા નાયક ભાવ માત્ર આત્મામાં આ કોઈ ભેદો નથી. જો આટલા બધા વિશેષણો વાપર્યા એનો અર્થ એમ નથી થતો કે એવા વિકલ્પ કે ભેદ છે. એક નિત્ય ત્રિકાળી શાશ્વત અખંડ એક રૂપ ધ્રુવ સામાન્ય સામાન્ય એવા જ્ઞાયક ભાવ માત્ર આત્મામાં આ કોઈ ભેદો નથી. સદ્ભુત વ્યવહાર નહીંથી સટકારકના નિત્ય અનિત્ય આદિ અપેક્ષિત ધર્મોના અને જ્ઞાન આદિ અનંત ગુણોના ભેદો છે, પણ નિશ્ચયથી વિભુ એવા શુદ્ધ ચિન્હ માત્ર ભાવમાં કોઈ ભેદો નથી. સદ્ભુત વ્યવહાર નહીંથી આ સટકારકના ભેદ કયા પર્યાયની અંદર એ, અને ધર્મોના નિત્ય અનિત્ય આદિ અપેક્ષિત ધર્મોના એ ભેદ, અને જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણોના ભેદો, એ બધા સદ્ભુત વ્યવહાર નહીંથી એ છે બધું. પણ એ તો વ્યવહાર નહીંથી, એ ભલે સદ્ભુત વ્યવહાર નહીં છે છતાં પણ એ તો વ્યવહાર નહીંથી વાત કરી ને. પણ નિશ્ચયથી શું છે તો કે નિશ્ચયથી તો ભગવાન આત્મા જ્ઞાન માત્ર એક વસ્તુ છે, અખંડ વસ્તુ છે, અભેદ વસ્તુ છે. નિશ્ચયથી તો વિભુ એવા શુદ્ધ ચિન્હ માત્ર ભાવમાં કોઈ ભેદો નથી. જ્ઞાન 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 જ્ઞાનના નૂરનું પૂર એવા જ્ઞાન માત્ર ભૂતાર્થ સ્વભાવમાં કોઈ ભેદો નથી. લોકો તો દયાદાન આદિ શુભરાગ કરવાથી ધર્મ થઈ જશે એમ માનીને વ્યવહારમાં અટક્યા છે. હવે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ, ક્યાંય બહાર રહી ગઈ. વ્યવહારમાં જે અટક્યા છે એની તો વાત અહીંયા છે જ નહીં. પણ અહીંયા તો જે પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપમાં જવા માંગે છે એને અહીંયા તો કહે છે કે ભાઈ વસ્તુની અંદર કોઈ ભેદ નથી. તું જે સ્વરૂપ સમજ્યો છે એમાં પણ અનુભૂતિના કાળે જે તને અનુભવ થાય છે એમાં કોઈ ભેદ નથી. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એમ કહ્યું, પણ એવા ભેદ આત્મામાં નથી. ગુણગુણીના ભેદ નથી, ધર્મોના ભેદ નથી, એવા પર્યાયના કોઈ ભેદ નથી. અહીં તો કહે છે કે પર્યાયમાં સટકારકના ભેદો ઉભા થાય એ પણ વસ્તુમાં નથી. આ કર્તા આ કર્મ એવા ભેદ પર્યાયમાં ઉઠે છે તે અભેદ એકરૂપ વસ્તુમાં નથી. જે પર્યાયમાં છે તે વસ્તુમાં નથી એટલે આત્મામાં નથી. સટકારકો ધર્મો અને ગુણોના ભેદો જાણવા માટે છે, એ સમજવા માટે છે, એ દ્વારા વસ્તુનું સ્વરૂપ આપણને સમજાય છે. દ્રવ્ય ગુણ અને પર્યાય કહીએ, પછી પર્યાયના ઉત્પાદ અને વ્યય કહીએ, અને પછી પર્યાયની સ્વતંત્રતા બતાવીએ કે પર્યાયનો ઉત્પાદ સ્વતંત્ર રીતે થાય છે ત્યારે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે, ત્યારે એના કારકોની વાત આવે કે એના 6-6 કારકો એના પોતાના છે. આ બધું સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. એ રીતે ધર્મોની વાત કરીએ, ગુણોની વાત કરીએ, અનંત ગુણો એની વાત કરીએ, એના પરિણામની વાત કરીએ, તો આ બધું સમજાવવા માટે છે. પણ એવા ભેદ આત્માની અંદર નથી, એ બધું જાણવા માટે છે. પરંતુ અંદર દ્રષ્ટિના વિષયમાં જતા એમાં કોઈ ભેદો નથી. દ્રવ્યમાં વસ્તુમાં ભેદ છે ખરા, પરંતુ અભેદ ઉપર દ્રષ્ટિ જતા અર્થાંત નિર્વિકલ્પ અનુભવ થતા ભેદ દેખાતા નથી. વસ્તુમાં ભેદ આ રીતે છે કે અનંત ગુણો છે એમ સમજીએ છીએ, તો છે, એવું છે નથી એમ પણ નહીં. પરંતુ એની પર દ્રષ્ટિ કરતા અને જે અનુભવ થાય નિર્વિકલ્પ અનુભવ, એમાં એ કોઈ ભેદ રૂપે એક ગુણ રૂપે કે એમ એ પર્યાયના ભેદ રૂપે કે એમ કાંઈ અનુભવ થતો નથી. એટલે અભેદ ઉપર દ્રષ્ટિ જતા એટલે કે નિર્વિકલ્પ અનુભવ થતા એ ભેદ કોઈ દેખાતા નથી. અભેદ આત્મામાં અનંત ગુણો છે ખરા, પરંતુ દ્રષ્ટિ અભેદ ઉપર પડતા તે દેખાતા નથી. બહુ સ્પષ્ટ કહ્યું છે અહીંયા. અભેદ આત્મામાં અનંત ગુણો છે ખરા, એમ નથી કે અનંત ગુણ નથી, પરંતુ દ્રષ્ટિ અભેદ ઉપર પડતા તે દેખાતા નથી. અને જો અભેદને છોડી ભેદને જોવા જાય તો વિકલ્પ અને રાગ થાય. દ્રષ્ટિને અભેદ ઉપર રાખી છે અને જે અનુભવ થાય છે એ તો એને અભેદ અખંડ વસ્તુનો અનુભવ થાય છે, એના પરિણામનો અનુભવ થાય છે, એટલે એનું પરિણામ અનુભવમાં આવે છે. એટલે એ વખતે એને કાંઈ એ ગુણના ભેદ કાંઈ દેખાતા નથી. પણ દ્રષ્ટિ અભેદને સ્થાને જો દ્રષ્ટિમાં ભેદ છે, જો અભેદને છોડી અને ભેદને એ જોવા જાય, દ્રષ્ટિમાં ભેદ એટલે એ ભેદને જોવા જાય, તો પછી એને વિકલ્પ થશે અને રાગ પણ થશે. એટલે ભેદ દ્રષ્ટિમાં રાગ થાય છે, ભેદ દ્રષ્ટિમાં રાગ જ થાય, ધર્મ નહીં થાય. કેમ કે એમાં તો પછી ભેદ પાડ્યા એટલે સારું નરસું આ તો બધું ઘણી બધી વાત આવી જાય, ઇષ્ટપણું અનિષ્ટપણું બધું ભેદ કર્યા એટલે પછી બધા વિકલ્પો ઉભા થશે. એટલે એ ધર્મ નહીં. ભેદ દ્રષ્ટિમાં તો રાગ જ થાય, ધર્મ નહીં. અભેદ દ્રષ્ટિમાં નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પર્યાય પ્રગટ થાય છે, એ ધર્મ છે. અહીંયા 439માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આમ પ્રજ્ઞા વડે એટલે કે વર્તમાન જ્ઞાનની દશારૂપ અનુભવ દ્વારા આત્મા ગ્રહણ કરાય છે, જણાય છે. તેમાં શુદ્ધ આત્મા તે દ્રવ્ય છે અને અનુભવ તે પર્યાય છે. ફરીથી સ્પષ્ટ કર્યું, અનુભવ કરનારી પર્યાય છે, એ વાત તો બરાબર છે. જે અનુભવ કરે છે તે પર્યાય છે, જેનું લક્ષ્ય કર્યું છે તે શુદ્ધ આત્મા તે દ્રવ્ય છે, ધ્રુવ છે. છતાં પણ એ અનુભવના કારણે બે પણ દેખાતું નથી, કે જાણવા વાળો અને જે જણાય છે એવું કોઈ દ્વેત રહેતું નથી. જે અનુભવ થયો તે પછીથી જ્યારે એનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે અનુભવ થયો એ દશા હતી, અનુભવની દશા હતી, એટલે એ અનુભવને પર્યાય કહ્યું. શુદ્ધ આત્મા એ દ્રવ્ય છે અને જે અનુભવ એ પર્યાય છે. અને પર્યાયમાં એ અનુભવમાં એ પોતાનું જે સામર્થ્ય છે, આત્માનું સામર્થ્ય છે, એ જણાયું. અનંત ગુણોનું જે શુદ્ધ નિર્મળ પરિણમન છે એ આનંદ રૂપે વેદાયું. આત્મા જ્ઞાનની દશાના અનુભવ દ્વારા જણાય એટલે એમ સમ્યક જ્ઞાન થાય છે. છતાં તે જ્ઞાનની દશામાં એટલે કે પર્યાયમાં આવતો નથી, દ્રવ્ય કાંઈ પર્યાયમાં આવતું નથી, અને પર્યાય પણ દ્રવ્યમાં તદ્રુપ થતી નથી. તથાપી જાણે છે, છતાં પણ એ જાણે છે કે પર્યાય, કેમ કે કાર્ય પર્યાયમાં થાય છે, પર્યાય એ જાણે છે, કેમ કે જે કાર્ય થયું એ તો એ પર્યાયમાં થયું ને, કઈ ધ્રુવમાં નથી થયું. ધ્રુવ તો અક્રિય છે, જે જાણવાનું કાર્ય થયું એ કાર્ય પર્યાયમાં થયું, જે જ્ઞાન થયું તે પર્યાયમાં થયું, એટલે આપણે એને જ્ઞાનની પર્યાય કહીએ છીએ. વર્તમાન જ્ઞાનની પર્યાય એનો અર્થ શું થયો, કે જ્યારે એ જ્ઞાન થયું એ પર્યાય, એ જ્ઞાન કરવા વાળી પર્યાય, એટલે કાર્ય થયું ને જે પરિણામ આવ્યું, જે સ્થિતિ થઈ, જે દશા આ વખતે હતી, એ પર્યાય છે. એટલે કાર્ય થયું તે પર્યાયમાં, ધ્રુવમાં નહીં. ધ્રુવ તો અક્રિય છે, ધ્રુવ તો અક્રિય છે. હવે આવી વાત બરાબર સમજમાં ના આવે એટલે પછી એને બેસે નહીં, એટલે પછી ગમે તેવા અર્થ કરે, અને પછી વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના ભવના ભ્રમણ કરે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે કે જુઓ, આ દયા દાન વ્રત ભક્તિ આદિ શુભ ભાવોમાં ચૈતન્ય લક્ષણનો અભાવ છે. ચૈતન્ય લક્ષણનો આ શુભ ભાવમાં અભાવ છે, એટલે કે આ શુભ ભાવની અંદર ચૈતન્ય લક્ષણ નથી. એક તરફ આપણે એમ કહીએ કે આ શુભ ભાવ છે તે જીવના છે, આત્માના જ છે, એને માટે જવાબદાર આત્મા જ છે, એના દ્વારા આશ્રવને બંધ આત્માને જીવને પડે છે એમ કહીએ, અને બીજી બાજુ એમ કહીએ કે એ ભાવ આત્માના નથી. બંને વાત બરાબર છે. જ્યાં જેમ કહેવામાં આવ્યું છે, જે અપેક્ષાથી વાત કરવામાં આવી છે, એ અપેક્ષાને બરાબર સમજવી જોઈએ ને. એ ભાવ કોના છે, ભાવ કોને થાય, જીવને થાય કે કોઈ જડને થાય? ભાવ તો કઈ જડને થતા નથી, જીવને જ થાય છે, એટલે ભાવ તો જીવના જ છે, પણ એ એનો સ્વભાવ નથી, આત્માનો એ સ્વભાવ નથી. એ ભલે જીવને થયા પણ એ આત્માનો સ્વભાવ નથી. એ સમયે ઉપાદાન અશુદ્ધ છે, એ સમયે એવી યોગ્યતા છે, એટલે એવા શુભ ભાવ કે અશુભ ભાવ થયા છે. એટલે આત્માની અંદર કોઈ ગુણ એવા નથી કે જેને કારણે એ થયા હોય, એટલા માટે એને આત્માથી જુદા પાડ્યા, જીવથી જુદા પાડ્યા. કેમ જુદા પાડ્યા? તો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ સમજવું છે, ત્યારે એને આત્માથી જુદા પાડ્યા, ત્યારે એને જુદા કહી દીધા કે આત્માની અંદર આવા કોઈ ભાવ નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન છે. એમ જ્યારે વાત કરી ત્યારે એ દયા દાન વ્રત ભક્તિના શુભ ભાવ હોય કે હિંસા જૂઠ ચોરીના અશુભ ભાવ હોય, એ બેમાંથી એક પણ ભાવ આત્માના નથી, આત્માનું સ્વરૂપ નથી, આત્માનો સ્વભાવ નથી. અને એમાં તર્ક દ્વારા સમજાયું કે એવા ભાવ સિદ્ધ ભગવાનને હોતા નથી, અને સાથે સાથે અયાધારણ પણ આપી કે એવા ભાવો જીવે અનંત કાળમાં અનંત વાર કર્યા છે, છતાં પણ એ ભાવ દ્વારા કોઈ મલિનતા ભગવાન આત્મામાં અંદરમાં વ્યાપી નથી. એટલે તારું સ્વરૂપ તો હજી એવું ને એવું શુદ્ધ છે, ત્રિકાળ તું શુદ્ધ જ છો, અને આ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કર. એટલે ત્યાં એ વાત કરવી છે, ત્યાં એ વાત કરવી છે. પણ જ્યારે ધર્મની વાત સમજાવવી હોય, જ્યારે એને સમજાવવું હોય કે તારી વર્તમાન પર્યાયમાં મલિનતા છે, તારામાં અને સિદ્ધમાં આટલો ફેર છે કે તને આ કર્મજનિક ઉપાધિ છે અને સિદ્ધને એવી ઉપાધિ નથી, એટલે એવી કર્મજનિક ઉપાધિથી તું મુક્ત થા, તું પણ સિદ્ધ સમાન છો અને શુદ્ધ છો, તો તારા એવા શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કર. ત્યારે એમ કહેવામાં આવે કે તને આ શુભાશુભ ભાવ થાય છે અને એ ભાવ તારા છે, એને કારણે આશ્રમને બંધ તને પડે છે, બીજાને નથી પડતા, કેમ કે એ ભાવનો કરનારો તું પોતે છો ત્યારે એમ કહેવામાં આવે. એ ભાવ કરનારો તું પોતે છો, બીજું કોઈ તને એ ભાવ કરાવે છે એમ નથી, એને માટે જવાબદાર તું જ છો. ત્યાં એને ધર્મ તરફ લઈ જવો છે એટલે એને એમ કહેવામાં આવે કે એની જવાબદારી તારી છે, કોઈ તને ભાવ કરાવતું નથી, કોઈ નિમિત્ત તને એવા ભાવ કરાવતું નથી, તને પોતાને એવા ભાવ થાય છે એ તારી પોતાની જવાબદારી છે, એને માટે તું જવાબદાર છો અને એ જવાબદારીમાંથી તું છટકી શકે નહીં, એટલે કે એને કારણે તને અવશ્ય આશ્રવ અને બંધ થશે, થશે ને થશે જ. માટે તું ચેતી જા, તું જાગૃત થા કે એવા વિભાવ ભાવ તને ન થાય, અને એનું કારણ શોધ કે શા માટે તને એવા વિભાવ ભાવ થાય છે. તો કે પરનું લક્ષ કરવાથી વિભાવ ભાવ થાય છે, સ્વને છોડી અને પરમાં જાય છે તો વિભાવ ભાવ થાય છે. તો સ્વનું લક્ષ કર અને પરનું લક્ષ છોડ, એમ ત્યાં એ રીતે સમજાવવામાં આવ્યું. એટલે જ્યાં જે પ્રમાણે અપેક્ષા હોય એ રીતે વાતને સમજવી જોઈએ. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભ ભાવોમાં ચૈતન્ય લક્ષણનો અભાવ છે, એમાં ચૈતન્ય લક્ષણ નથી. એ પરભાવો બધા ચૈતન્ય લક્ષણથી ખાલી છે. અહીંયા તો વસ્તુનું શુદ્ધ સ્વરૂપ, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની વાત કરવી છે. જે દ્રષ્ટિનો વિષય છે શુદ્ધ, એની અહીંયા વાત કરવી છે. એટલે આ બધા જે ભાવ છે એ ચૈતન્ય લક્ષણથી ખાલી છે એમ કરીને એને શુદ્ધ ભગવાન આત્માના સ્વરૂપથી જુદા પાડી દીધા, ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપથી એને જુદા કરી દીધા. ગુરુદેવ કહે છે કે આગળ ગાથા 72માં પણ તેમને જડ કયા હતા, કઈ અપેક્ષાથી જડ કયા હતા, કે એ દ્રષ્ટિનો વિષય નથી, એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થતી નથી, એટલે એ આત્માનું સ્વરૂપ નથી, એ બંધ સ્વરૂપ છે. ભગવાન આત્મા તો મુક્ત સ્વરૂપ છે, એટલે એને જડ કયા હતા. અને બીજી રીતે જોઈએ તો જડ એટલે શું, ગુરુદેવ અહીંયા સમજાવે છે જડનો અર્થ અહીંયા શું કરવામાં આવ્યો 72મી ગાથામાં, એને જડ કયા એટલે શું. એટલે જેમ કે આ શરીરના પરમાણુઓ જડ છે એવી રીતે જડ નહીં, એમ જડ નહીં, પરંતુ તેમાં ચૈતન્ય લક્ષણનો અભાવ છે માટે તેઓ જડ છે એમ કહ્યું. પોતે પોતાને જાણે નહીં, પોતાને જાણે નહીં ને પરને પણ જાણે નહીં, એવા એ ભાવ, શુભ ભાવ કે શુભ ભાવ એ બધા જડ છે, પણ આત્મા વડે જણાય છે તેવા છે માટે તેઓ જડ છે. આટલી તો સ્પષ્ટતા કરી છે. પોતે પોતા વડે જણાતા નથી, શુભ ભાવો પોતે પોતાને જાણવા વાળા નથી કે પરને પણ જાણતા નથી, જ્ઞાન કરતા નથી, એટલે ચૈતન્ય લક્ષણનો એમાં અભાવ છે એમ એ જડ છે. ઘણી સ્પષ્ટતા કરી દીધી ગુરુદેવે. આગળ અહીંયા 440માં પાના ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે હું તો માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું. ચૈતન્યમાં જ્ઞાન ને દર્શન બે લેવા, બંને આવી જાય, જ્ઞાન અને દર્શન. માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું એમ જ કહીને સમ્યક એકાંત કર્યું છે. માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું એમ જકાર કરી અને સમ્યક એકાંત કર્યું છે. એમ નથી કે કથનચિત રાગ પણ છું અને કથનચિત ચૈતન્ય છું એમ નહીં, પણ શુદ્ધ ચૈતન્ય જ છું. અને આવી ધર્મી પુરુષની દ્રષ્ટિ હોય છે. હવે કહે છે કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ રૂપ કારક ભેદો અને સત્વ, અસત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મ ભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણ ભેદો જો કથનચિત હોય તો ભલે હો, કોઈ અપેક્ષાથી એવા ભેદ હોય તો ભલે હો, પણ એ ભેદ ભગવાન આત્મામાં નથી, પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં એવા કોઈ ભેદ નથી. શું કીધું કે પરભાવો તો મારાથી ભિન્ન છે જ, પરંતુ ચૈતન્યની પરિણીતિ, ચૈતન્યની અવસ્થા, એના જે સટકારકો છે એ પણ હું નથી. એની પર્યાય અવસ્થા પર્યાય એના સટકારકો છે એ પણ હું નથી. ચેતન પરિણતિનો કરતા ચેતન પરિણતિ, ચેતન પરિણતિ પોતે કર્મ, ચેતન પરિણતિનું સાધન ચેતન પરિણતિ ઇત્યાદિ જે છ કારકોની વાત કરી એ પર્યાયના જે અભિન્ન છ કારક ભેદો છે એ છે તો ખરા, પણ તે મારામાં નથી. બીજી વાત, હું પોતાથી છું પરથી નથી, હું દ્રવ્ય નિત્ય છું અવસ્થાએ અનિત્ય છું, વસ્તુપણે હું એક છું ભેદ અપેક્ષાએ અનેક છું, એવા અપેક્ષિત ધર્મો કથંચિત વ્યવહારથી હોય તો ભલે હોય, એવા ભેદો વ્યવહારથી છે, આ અપેક્ષાથી આમ આ અપેક્ષાથી આમ, પણ શુદ્ધ ચૈતન્ય માત્ર એવા મારામાં એટલે મારા સ્વરૂપમાં નિશ્ચયથી એવા કોઈ ભેદ નથી. જો ધર્મ અને ગુણનો તફાવત તો બધાને ખબર છે, ધર્મ અને ગુણમાં શું છે કે ગુણ છે એને એને પર્યાય હોય છે, ધર્મને પર્યાય નથી હોતા. ધર્મમાં એની સામેનો બીજો ભાવ પણ સાથે હોય છે કે નિત્ય અનિત્ય, એનો વિરોધી ભાવ પણ સાથે હોય છે, ગુણને એવો વિરોધી ભાવ હોતો નથી. અહીંયા કહે છે કે અહીં ધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મની વાત નથી, તેમજ ગુણની પણ વાત નથી, પણ અપેક્ષિત સ્વભાવોને અહીં ધર્મ કયા છે. સતનામ પોતાથી છે, સતનામ પરથી નથી, આવા વસ્તુના અપેક્ષિત સ્વભાવને અહીં ધર્મ કીધો છે. હવે ત્રીજી વાત લઈએ આપણે કે જ્ઞાન દર્શન આદિ ગુણો આત્મામાં ત્રણેય કાળે છે, ત્રિકાળ છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ, આનંદ ગુણ, અસ્તિત્વ ગુણ, પ્રભુત્વ ગુણ, કર્તા કર્મ કરણ આદિ છ ગુણ ઇત્યાદિ અનંત ગુણ આત્મામાં ત્રણેય કાળે છે. એની વર્તમાન પર્યાય પણ હોય છે, દરેક સમયે એક પર્યાય દરેક ગુણની હોય છે. એટલે અનંત ગુણ છે તો અનંત ગુણની દરેક સમયમાં એક પર્યાય હોય છે, અનંત પર્યાય છે, એક સમયમાં અનંત પર્યાય છે. જ્ઞાન ગુણને જ્ઞાન ગુણના લક્ષથી જોવામાં આવે તો તે છે, પણ શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુમાં એવા ગુણ ભેદ નથી એમ કહે છે. ગુણને મુખ્ય કરીને જોવામાં આવે તો બરાબર છે, પણ શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુની મુખ્યતાથી જોવામાં આવે તો એવા ગુણ ભેદ નથી, અને નિશ્ચયથી તો વસ્તુમાં એવા ભેદ નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આમ શુદ્ધ નહીંથી અભેદ રૂપ આત્માને ગ્રહણ કરવું. આ અભેદ છે એટલો ભેદ વિકલ્પ પણ નહીં. ભગવાન આત્મા અખંડ છે, અભેદ છે એવો વિકલ્પ પણ નહીં, પણ દ્રષ્ટિ અભેદ એકમાં અંદરમાં જાય છે એને અભેદ કહે છે. આ દ્રષ્ટિ અને આ દ્રષ્ટિનો વિષય એમ ભેદ નહીં, પણ દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય ઉપર રહે તે અભેદની દ્રષ્ટિ છે, અને એ રીતે અભેદ એક આત્માનું ગ્રહણ થાય છે. આ સામાન્ય અભેદ છે એમ વિકલ્પ નહીં, પરંતુ પર્યાય પર તરફ ઝૂકતી હતી તે અંદર અભેદ એક સામાન્ય તરફ ગઈ, તેને અભેદનો અનુભવ કહેવામાં આવે છે, અને આનું નામ સંકેત, આનું નામ ધર્મ, બાકી તો બધા થોથા છે. કારક ભેદો, ધર્મ ભેદો, ગુણ ભેદો એને જાણવા તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં છે, અને વ્યવહાર રત્નત્રયને જાણવો તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર નહીં છે. શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુને અનુભવવી તે શુદ્ધ નહીં છે. જો અહીંયા નયની પણ વાત ગુરુદેવે સમજાવી દીધી, આપણે તો એવા ભેદથી રહિત ભગવાન આત્માને ગ્રહણ કરવાનો છે, એ આ કળશનું તાત્પર્ય છે. તો આ સાથે આપણે કળશ 182 પૂરો કરીએ છીએ, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. सुखदाम बोलिए।
सुखदाम अनंत सुसंत चली दिन रात रहे तद ध्यान।